पक्षीराज भगवान की कृपा थी, श्राप न अनुग्रह थी, अनायास से जन्म मरण माथी पसार थया करतो। जन्म पछी मृत्यु, मृत्यु पछी जन्म। आम जीवात्मा आ जगत नी अंदर रखड़तो होय छताय जो परमात्मा में मन राखे तो अवश्य ये जीवन जीवन अंदर पर आनंद आवतो। भगवान ना गुणानुवाद सांभळता सांभळता अनेक ऋषिओना आश्रमे जई सत्संग करतो अने आ रीते छूटी त्रिविध ईषणा त्रणे प्रकारनी ईषणाओ लालच ए छूटी गई। पुत्रेषणा ना रही, वित्तेषणा पण ना रही, लोकेषणानी पण जरूर ना। आम त्रणेय माथी बहार निकळी छूटीने मारे बीजू काही नथी जोईतू, कोई इच्छा नथी, पुत्रनी इच्छा नथी, धननी इच्छा नथी, अने मात्र मारे तो एक ज इच्छा छे, केवल राम चरण लय। भगवानना चरणोमां प्रीति लगन एवी लागी गई कि बस मात्र भगवानना चरण मळी जाय, भगवान मळी जाय तो बस मारे बीजू काही जोईतू नथी। જગતનો વૈભવ નથી જોઈતો, જગતનો વ્યવહાર નથી જોઈતો, જગતનો પરિવાર પણ મારે જોઈતો નથી। આમ માત્ર એક જ ઈચ્છા, ક્યારે ભગવાન મળે, ક્યારે ના દર્શન થાય। જેમ શબરી વર્ષો સુધી વનની અંદર વાટ જોયા જ કરે, કચરો વાયા કરે, બોર વીણ્યા જ કરે, અને વર્ષો સુધી એક લાલસા ઉર અતિ વાર, જેમ શબરી વૃદ્ધા થઈ ગયા ત્યાં સુધી ભગવાનની એક જ લગન, એક જ લાલસા, એક લાલસા પૂર અતિવાર, મને ભગવાન મળે, ક્યારે આવશે ભગવાન, ક્યારે મળશે। એમ પક્ષીરાજ ગરુડજી મારા મનમાં પણ એવા જ પ્રકારની લગન લાગી ગઈ, એવી લગન લાગી ગઈ, બસ હવે તો આ જન્મો જન્મના ગમે એટલા ફેરામાં ફર્યા કરું, જન્મ્યા કરું, મર્યા કરું, પણ કોઈ પણ એક જન્મની અંદર ભગવાનના ચરણ કમળના દર્શન કરી લો, રામ ચરણ બારી જમ દેખો, બસ મારા જન્મ સફળ ક્યારે,
જન્મ સફળ કરી,
મારા આ બધા જન્મ, મારો આ જન્મ સફળ થયો ક્યારે ગણાય, લેખે લાગ્યો ક્યારે ગણાય, કે બસ એક વાર ભગવાનના ચરણોના દર્શન। બાકી તો ઘણા અવતાર, ઘણા શરીર ધારણ કર્યા, ઘણી વાર જન્મ્યા મળ્યા, ભગવાન ના મળ્યા, ભગવાનના ચરણ। આમ માત્ર એક જ લાલચ, એક જ ઈચ્છા, બીજી કોઈ નહીં, કે મને મને કીર્તિ મળે, યશ મળે, ધન મળે, પરિવાર મળે, કશું, માત્ર ભગવાનના ચરણોના જ દર્શન થઈ જાય, બસ એક જ વાસના, એક જ ઈચ્છા, એક જ લાલચા મનમાં પડેલી। મારો આ જન્મ સફળ કરવા માટે ઋષિ મુનિઓના આશ્રમે આશ્રમે ફર્યા જ કરતો, ફર્યા જ કરતો, જરાય શાંતિથી બેસતો નહીં, અને જે જેની પાસે જઈને પૂછું એ બધા ઋષિઓ એમ જ કહેતા,
ઈશ્વર સર્વ ભૂત માયા,
પરમાત્મા સર્વત્ર છે, સર્વમાં છે, છતાં એક જ છે, સર્વત્ર છે, સર્વમાં છે, ભગવાન ક્યાંય નથી, એમ નહીં, કોઈ પણ જગ્યા ભગવાન વગર ખાલી નથી, તો ભગવાન ક્યાં છે એમ પૂછું છું, ભગવાનના ચરણના દર્શન કરવા છે, સર્વત્ર પરમાત્મા જા, એમાંથી ભગવાનને લઈ લે, તો આમ ઈશ્વર સર્વ સર્વમાં બેઠેલો છે એમ બધા જ ઋષિ મુનિઓ એક જ વાત કરતા। પણ મને ભગવાનની એ નિર્ગુણ ઉપાસના, નિર્ગુણ સ્વરૂપ સહેજે મને ગમે નહીં, કહો છો કે સર્વત્ર છે, નિરાકાર છે, વ્યાપક છે, પણ ક્યાં છે, મારે તો એને પ્રત્યક્ષ સાકાર સગુણ સ્વરૂપે દર્શન કરવા છે, નિર્ગુણમાં હું માનતો નથી, મારે નિર્ગુણને દર્શન જોઈએ, જોઈતું પણ નથી, હું એના માટે સહેજ પણ હિમાયતી નથી. નિર્ગુણ મત નહીં મોહી સ્વ, મને સહેજ પણ ગમે નહીં. તમે શું નિર્ગુણ બ્રહ્મની વાત કરો છો? જે સગુણ સાગર પ્રત્યક્ષ હોય એ લાવો, મારી એ પરમાત્માને ભગવાનને જોવા છે. અને હૃદયની અંદર સગુણ સ્વરૂપની એટલી બધી ભાવના જાગે, એટલી તીવ્ર ઈચ્છા જાગેલી હતી કે નિર્ગુણને એક બાજુ મૂકી દઈ, મારે સર્વત્ર નથી જોવું, મારા સર્વવ્યાપકને નથી જોવું, મારે તો કોઈ એક સ્થળે સ્થિર થયેલ અને એકમાં જ સ્થાપિત થયેલા એ જ પરમાત્માના દર્શન કરવા છે, એમ સગુણનો ભાવ હૃદયની અંદર અત્યંત દ્રઢ થઈ ગયેલો. પક્ષીરાજ, મારા ગુરુ મહારાજના વચનોને શબ્દોને યાદ કરી કરીને ગુરુ મહારાજે કહ્યું હતું, શિવની ઉપાસના કરતો હતો હું અને વિષ્ણુની નિંદા કર્યા કરતો હતો, પણ કહેલું કે જા ભગવાનનો શ્રી હરિનું નામ સ્મરણ કર તો તારો ઉદ્ધાર થશે, સાપમાંથી તો મુક્તિ થઈ મુક્ત થઈ. તો ગુરુ મહારાજની એ વચનને યાદ કરી કરીને સતત સ્મરણમાં રાખીને બસ ભગવાનના ભગવાન શ્રી રામના ચરણોમાં મારું મન લગાડી દીધેલું હતું, લાગેલું જ હતું. કહ્યું તો પરમાત્મા નારાયણ વિષ્ણુનું સ્મરણ કરજે, તે જ નારાયણ વિષ્ણુ સ્વરૂપ રામ થઈને પધારેલા છે. તો રઘુપતિ જસ ગાવત, બસ ભગવાન શ્રી રામ રઘુનાથજીના યશ ગાતા ગાતા હરેક ક્ષણ બસ ભગવાનના સત્સંગને, ભગવાનના ગુણને, ભગવાનની લીલા કથાને સાંભળતા સાંભળતા હરેક શ્વાસે શ્વાસે, હરેક પળે પળે, છન છન, હરેક ક્ષણે ક્ષણે નવો નવો ભક્તિ ભાવ હૃદયની અંદર સતત ઉભરાયા જ કરે, ઉભરાયા જ. દૂધ ચૂલા ઉપર હોય, ઉભરાયું હોય, જ્યાં સુધી ચૂલો બંધ ન કરીએ ત્યાં સુધી એ ઉભરાયા જ કરે, ઉભરાયા જ કરે. પણ દોડીને સૌથી પહેલા બટન ફેરવી નાખવું પડે તરત ચાલે. તો અહીંયા ક્ષણ ક્ષણ નવ અનુરાગ, ભગવાનનું સ્મરણ કરતો જાઓ, એની હૂંફ મળે અને એનાથી મારામાં પરમાત્માની ભક્તિનો અનુરાગનો આમ ભાવ ઉભરાયા કરે, ભાવાવેશ આવ્યા જ કરે. એનો કોઈ પાર નહીં, એને રોકી શકતો નહોતો. પણ રોકે ક્યારે એ ઠરે? જ્યારે ભગવાનની ભક્તિની હૂંફ ઓછી થાય. તો આમ મેરુ શિખર બટ છાયા, મેરુ પર્વત ઉપર એક વડવૃક્ષની છાયાની અંદર મુનિ લોમસ આસ, લોમસ ઋષિ રહેતા હતા. અને એ મેરુ શિખરની ઉપર વડની છાયા નીચે ત્યાં બેસ. એમનું આયુષ કેટલું હતું ખબર છે? આ શરીરના રૂવાડા કેટલા હોય એ ખબર છે? 4 મિલે 64 કિલે, 7 કરો તો 3.5 કરો, એના 7.5 કરોડ રૂવાના આ શરીર ઉપર છે. લોમસ ઋષિનો આયુષ્ય એક રોમ ખરે, એક વાર ખરી જાય ત્યારે 4 યુગ પૂરા થાય. આ લોમસ ઋષિનું આયુષ્ય. એ લોમસ ઋષિ મેરુ શિખરની ઉપર વડની છાયા નીચે નિરાંતે શાંતિથી પોતાનું ભગવદ્ ભજન સ્મરણ અને જપ તપ ધ્યાન સમાધિ કરતા, અને ફરતો ફરતો ત્યાં ગયો અને જોયું કોક ઋષિ છે, તપસ્વી છે, ખૂબ સાત્વિક છે અને ત્યાગીને શાંતિથી, કોઈ આજુબાજુ છે નહીં, એકલા જ બિરાજમાન છે. લાવ જવું એમની પાસે. જોતાની સાથે દેખી ચરણ શિરનાય પાસે જઈ ચરણમાં સાષ્ટાંગ દંડોત પ્રણામ કર્યા અને દીન ભાવથી બે હાથ જોડી દંડોત પ્રણામ કરીને એમને દીનતાપૂર્વક પ્રાર્થના કરવા. ઋષિ લોમસ એ મારી મારી વિનંતી મારા વચનો સાંભળીને મારી મારી જે પ્રાર્થના છે સાંભળીને હે ખગરાજ હે પક્ષીરાજ એ ઋષિ તો કૃપાળુ હતા દયાળુ હતા એમની એની અમી દ્રષ્ટિ મારી ઉપર પડી મને આદરપૂર્વક પૂછવા લાગ્યા ઋષિ હે બ્રાહ્મણ અરે બ્રાહ્મણ હે દ્વિજ હે વિપ્ર આટલે બધે દૂર આ એકાંતમાં કેમ આવ્યો છો આવવાનું કોઈ કારણ પછી મેં કહ્યું હે કૃપાની ધામ હે કૃપાના ભંડાર આપ મને પૂછો છો અજાણ થઈ જાણવા છતાં અજાણ થઈને પૂછો તું મત સર્વજ્ઞ પ્રભુ આપ તો તપસ્વી છો અને આપનું આયુષ્ય કોને ખબર છે કેટલું છે કેટલા રોમ ખરી ગયા કેટલા બાકી છે પણ આપ તો સ્વર્ગને છો આ સૃષ્ટિનું સર્વસ્વ એક એક વાતને આપ જાણવા વાળા છો કશું જાણી નથી તો મને પૂછશો આપ મારી મારા મનના સંકલ્પને મારા મનના વિચારને આપ જાણો છો પ્રભુ તે છતાં હું કહું આપની પાસે આશા લઈને આવ્યો છું એક ઈચ્છા લઈને આવ્યો એમને તો આવ્યો નથી હું નિરપેક્ષ થઈને નથી આવ્યો પણ લોભ છે મને અને એ લઈને તમારી પાસે આવ્યો છું કે સગુણ રૂપ કેવું હોય સગુણ ભગવાન કેવા હોય ભગવાનના સ્વરૂપની કથા લીલા કેવી હોય મારે એ સગુણ પરમાત્માના દર્શન કરવા છે કોઈ પણ રીતે આપ મારી પર કૃપા કરીને ગમે એટલી આપને કરવી પડે તો પણ હું આપની સમીપ રહેવા તૈયાર છું આપ જે કહેશો બધું જ કરવા તૈયાર છું ઘણા બધા ઋષિઓ પાસે જઈને આવ્યો પણ બધાએ મને નિર્ગુણની ઉપાસના નિર્ગુણ બ્રહ્મની વાતો કહી નિર્ગુણનો સત્સંગ કરાયો પણ મારે તો મારી હઠ છે મારો આગ્રહ છે મારી દ્રઢ પ્રતિજ્ઞા છે મારે સગુણ સાકાર પરમાત્માના જ દર્શન કરવા છે અને એની જ ઉપાસના કરવી છે કૃપા કરીને આપ મને સગુણ પરમાત્માના દર્શન કરાવો હે પ્રભુ મને એ સત્સંગ કરાવો મારે નિર્ગુણનો સત્સંગ જોઈતો નથી પછી એ ઋષિ શ્રેષ્ઠ રઘુપતિ ભગવાન શ્રી રામચંદ્રજીના ગુણાનુવાદ રામ કથા લીલા ગાવાની શરૂઆત હે પક્ષીરાજ થોડીક વાતો કરી કારણ ઋષિ તો નિર્ગુણ બ્રહ્મની અંદર વ્યાપકની અંદર પોતે વ્યાપક બ્રહ્મમાં પોતાની સ્થિતિ પ્રાપ્ત કરી લીધેલી હતી લોમસ ઋષિએ પણ આવ્યો છે સગુણની વાત પૂછે છે માટે સગુણની ભક્તિ આપવી જોઈએ રામકૃષ્ણ પરમહંસ એમની પાસે જે વ્યક્તિ જે વાત રીતે લઈને જાય જેની ઉપાસના લઈ જાય એની જ વાત કરે બીજી નિર્ગુણ વાળા સાથે નિર્ગુણ બ્રહ્મની પૂર્ણતા સુધી કોઈ સગુણ લઈને આવે કોઈ શક્તિને લઈને આવે કોઈ ઉપાસના લઈને આવે કોઈ વિષ્ણુ ઉપાસના કોઈ રામ કે કૃષ્ણની ઉપાસના લઈને આવે તો એની સાથે એનું જ પ્રતિપાદન કરે એને જ એને સમર્થન આપે કે ના તું ઘણું સારું કરું ભગવાનની ગીતામાં પણ એ વાતને ખૂબ જ પ્રમાણ આપ્યું છે ન બુદ્ધિ ભેદમ જનય જે કોઈ જેની જે ઉપાસના કરતો હોય એમાંથી એને વિચલિત કરવો નહીં કે તમારો ભગવાન નાનો મારો ભગવાન મોટો કહેનારને ભગવાન સજા ભગવાન સર્વત્ર એક જ છે તમારું ભગવાન બહુ મોટું છે ને તમારો નાનો છે એવું કહેવા વાળો બાલિશ છે રમકડા છોકરા રમકડા રમતા છોકરા જેવું છે કોઈ ભગવાન ભગવાન નાનો મોટો હોય શકે અને એ કરવું કરવું પણ સર્વમાં એવું જ બેઠે એટલે લોમસ ઋષિને તો મનમાં એક જ હતું મારે તો બ્રહ્મની સાથે વિલીન થયેલો છું બ્રહ્મલીન મારે અન્ય ક્યાં છે એટલે આવી રીતે આવી અવસ્થા વાળા હોવા છતાંય એ લોમસ ઋષિએ મારા આગ્રહને કારણે કહેવું કછું. અને આદરપૂર્વક એમ નહીં, તોછડાઈથી નહીં, પોતે તોછડાઈનું પરિણામ મેળવી ચુક્યો છે. ભગવાન શિવની ઉપાસના કરતા વિષ્ણુને ની અવગણના કરતો હતો, એને એની સજા મને મળી ગઈ છે. કેવો શાપ મળ્યો, કેવો દુઃખી થયો, ગુરુનું અપમાન કર્યું. અને એટલે કોઈનું અપમાન ન થાય તો લોમસ ઋષિ તો પોતે બ્રહ્મી ભાવને પ્રાપ્ત કરેલા છે, એટલે જિજ્ઞાસા લઈને આવ્યો છે. બેસ આદરપૂર્વક સાકાર બ્રહ્મ પરમાત્મા શ્રી રામની વાતો એને થોડી સત્સંગ લીલા કરાવ્યો.